દિનેશભાઈ અંબાસણાને પ્રાર્થના કરીએ કે એમનો સરસ મજાનો ટોપિક છે અનંત આધાર છોડીને કેવળ પ્રગટ પ્રભુના આધારે જીવવું, એવો સરસ મજાનો જેમનો ટોપિક છે અને પોતે પણ ખૂબ સરસ મજાની સેવામાં નિમિત્ત બનતું એવું પાત્ર છે, એવા દિનેશભાઈ અંબાસણાને પ્રાર્થના કરીએ કે એમના ટોપિક ઉપરનો જે એમણે કરેલો સ્વાધ્યાય છે એ આપણા સૌની સમક્ષ રજૂ કરે. દિનેશભાઈ અંબાસણા.
સજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, આત્મીય સમાજની જય જય જય, ગુરુ હરિ સુવર્ણ દીક્ષા મહોત્સવની જય જય જય, પૂજ્ય સર્વાતીત સ્વામી, ગુણગ્રાહક સ્વામી, ગુણુભાઈ દુષ્યંત સર, તેરૈયા સર અને સૌ ધામના મુક્તો, મારો વિષય છે અનંત આધાર છોડી કેવળ પ્રગટ પ્રભુના આધારે જીવવું. ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં ગુણાતીતાનંદ સ્વામી વાત કરે છે, સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આ જીવ સાધન તે શું કરશે, તો કોષ જોડીને જેમ વાડી કરવી તેમાં દાખલો ઘણો પડે ને તેમને ઢોર ખાય, પંખી ખાઈ જાય એવી રીતે દાખલો ઘણો પડે. પણ ભગવાન વત્તે કલ્યાણ તે કેવું છે, તો જેમ આખી પૃથ્વીમાં વરસાદ વરસે અને પછી દાણા પાકે, પછી તેમને ઢોર ખાય, પંખી ખાય કે ચોર લઈ જાય તો પણ ખૂટે નહીં, અને કૂવા સુકાય, તળાવ સુકાય, નદી સુકાય પણ સમુદ્ર ના સુકાય, એવી રીતે ભગવાન વત્તે કલ્યાણ એ એટલું સુલભ છે. એક ભગત હતા, કૃષ્ણ ભગવાનની ખૂબ સરસ ઉપાસના કરે, કૃષ્ણ ભગવાનની ઘણા બધા વર્ષોથી એ પોતે ભક્તિ કરતા, પણ દેશકાળ સારા નહીં એટલે અંતરથી મૂંઝાઈ. પછી એક વખત એમના મિત્રને કંઈ વાત કરી હશે એટલે એમના મિત્રએ એમને કીધું કે હું હનુમાનજીની ઉપાસના ભક્તિ કરું છું, જો આમાં કોઈનો આપણે અભાવની કે એવી ઓરાભાવની વાત કરવાનો કોઈ આશય નથી, પણ ભગવાનને પ્રગટ સ્વરૂપે મનાય છે કે નહીં એમના માટે નહીં. મારા જીવનમાં આજે મને સર્વાતીત સ્વામી આ ટોપિક આપ્યો છે તો મારે આના માટે સ્વાધ્યાય કરવાનું છે કે ખરેખર મને જે મળેલું સ્વરૂપ છે એ મને પ્રગટ મનાય છે. એટલે પેલા ભાઈ એમના ઘરમાં હનુમાનજીની મૂર્તિ લાવે છે અને કૃષ્ણ ભગવાનની મૂર્તિને એક બાજુ ખૂણામાં મૂકી દે છે, પછી હનુમાનજીને અગરબત્તી કરે છે. એટલે એમને વિચાર આવે છે કે આ અગરબત્તી હું હનુમાનજીને કરું છું, કૃષ્ણ ભગવાને તો આટલા વર્ષોથી મારું ધ્યાન રાખ્યું નથી. એટલે પોતે ઊભા થયા અને રૂ લીધું અને એમના નાકમાં, બંને નાકમાં રૂ ભરાયું, જેવું રૂ ભરાવે છે એવા જ કૃષ્ણ ભગવાન પ્રગટ થાય છે. એટલે કહે છે કે બસ ને ભગવાન, તમારામાં આવી ઈર્ષા અને બધું છે ને કે? એટલે ભગવાન કહે છે કે અમારામાં એવું ઈર્ષા ને કાંઈ નથી, સાંભળ, પણ કે તે જે આજે મને પ્રગટ માનો કે તે અગરબત્તી કરીને સુગંધ મને આવશે, એટલે કે હું આ મૂર્તિમાં પ્રગટ છું એવું જે તે આજે માન્યું, એવું જો તે પહેલા માન્યું હોત તો તારી આ પરિસ્થિતિ ના હોત. એટલે આ વસ્તુનો વિચાર હું એ કરું કે સ્વામિનારાયણ ભગવાનના વરદાન પ્રમાણે કે જ્યાં સુધી આ ધરતી ઉપર સૂર્ય અને ચંદ્ર રહેશે ત્યાં સુધી હું આવા પવિત્ર સંતમાં અખંડ રહીશ, એટલે અખંડ આ ધરતી ઉપર પોતે પ્રગટ રહેશે એ વસ્તુ મારા જીવનમાં મને મનાય છે ખરું. પરબતભાઈનો પ્રસંગની આપણને ખબર છે ભગવાનના આધારે કેવું જીવે છે, તો પરબતભાઈના ઘરે સ્વામિનારાયણ ભગવાન હોય છે અને હિંડોળા ઉપર એમને હિંચકાવતા હોય છે. એ દરમિયાનમાં ત્યાંના નવાબ છે એમને બોલાવે છે કે એમના સિપાહીઓ બોલાવવા માટે આવે છે, ત્યારે કેવી ખુમારીથી જવાબ આપે છે કે અત્યારે તો મારા ભગવાન મારા ઘરે બિરાજમાન છે એટલે હું અત્યારે નહીં આવું, પણ પછી હું આવીશ. તો આવું ક્યારે કહી શકાય? જો ખરેખર ભગવાનના આધારે એ પોતે જીવે છે તો આ વસ્તુ કહી શકાય. નહીતર એમાં એક્સક્યુઝ નીકળે, ભગવાનને કહીએ કે ભગવાન જરા આવું બે મિનિટમાં. એવી જ રીતે ગુણાતીતાનંદ સ્વામીના વખતના જે રામ ભંડેરી, આમ જોઈએ તો પોતે વ્યવસાયે કુંભારનો માટલા ઘડવાનો ધંધો કરતા. સ્વામીજી આ પ્રસંગનું વર્ણન કરતા કહે છે કે એમના ઘરમાં તો શું હોય, ધૂળ જ હોય અને નાનકડું એવું મકાન. અને ગુણાતીતાનંદ સ્વામી 20-25 સંતોને એમને ત્યાં મોકલે છે કોઈ પણ જાતનો સંદેશો કેવડાવ્યા વિના, અને એમને ખ્યાલ આવે છે એટલે તો દૂરથી જોવે છે ને સંતોને દંડવત કરે છે. ને સંતો એમના ઘરે આવે છે અને ગુણાતીતાનંદ સ્વામીના પ્રસંગોમાં એટલા બધા ઓતપ્રોત થઈ જાય છે. હવે એમને ઘરે એવી કોઈ વ્યવસ્થા નથી હોતી. સંતો કહે છે કે આપણે ઠાકોરજીના ને થાળ કરવાના છે, તો એવડી એમના એવી આર્થિક કોઈ પરિસ્થિતિ નહોતી કે એ પોતે એટલી ઝડપથી વ્યવસ્થા કરી શકે. પણ કેવળ પ્રભુનો જ આધાર હતો એટલે ભગવાનના બળે અને ગુણાતીતાનંદ સ્વામીની મહિમાની વાતો કરતા કોઈ જાતના ટેન્શન વગર. અને સંતોએ 2-3 વખત એમને યાદી અપાવી તો કે થાય છે ને સ્વામી, હમણાં જ થઈ જાય છે. તો આવી નિરવતાથી ક્યારે વાત થઈ શકે જો ભગવાનના માથે પડીને જીવતા હોઈએ તો. જેમાં પ્રસંગની વાત કરી કે પેલા ભગતે કીધું અને કૃષ્ણ ભગવાને કીધું કે હું તો પ્રગટ જ છું, એવી રીતે આપણને જે ભગવાન પ્રગટ રૂપે સ્વામીજી રીતે સ્વરૂપે મળ્યા છે, તો હું મારા જીવનની વિચાર કરું તો મને ખરેખર એ પ્રગટ મનાય છે ખરા. મારા જીવનના એકાદ પ્રસંગની આપને વાત કરું તો એક અક્ષરમુક્ત સ્વામીજી આપ્યો છે, 10 વર્ષની ઉંમર છે અને પુલકિત એમનું નામ છે. એમના બર્થ પહેલા બેબી છે એ 4 વર્ષની અને નિષ્ઠા એમનું નામ છે. એમની ઉંમર 4 વર્ષની હતી ત્યારે સ્વામીજીએ એમને દિવ્ય દેહ દર્શન આપ્યા અને એવું કીધું કે તારા માટે હું નાનો ભાઈ મોકલું છું. અને એક્ઝેક્ટ 1 વર્ષ પછી આમનો જન્મ થાય છે. અત્યારે એમની ઉંમર 10 વર્ષની છે. તો આવું કોણ કહી શકે, હું તારા માટે ભાઈ મોકલું છું. તો જો આ ભગવાનનું સ્વરૂપ હોય, પ્રગટ રૂપે ભગવાન આ ધરતી ઉપર વિચરે છે, એમનો આ જીવતો જાગતો દાખલો. એક પ્રસંગ બીજો બનેલો અને પ્રગટ રૂપે ભગવાન છે આપણા મન બુદ્ધિમાં, પણ ક્યાંય એવો ઓરાભાવનો વિચાર કોઈના વિશે ના રહે અને આપણી સાધનામાં સાધના માર્ગમાં ક્યાંય અડચણરૂપ ના બને એવું, એના માટે પણ કેવા નિરંતર પોતે રહે છે. એક વખત હું બાઇક લઈ અને રોડ ઉપર જતો હતો બજારમાં, ત્યાં એક મંદિરના ગેટ પાસે એક સંત ઊભા હતા. એટલે સ્વામીજીએ જે આપણું સિંચન કર્યું છે તે પ્રમાણે બાઇક ધીમું પાડી અને હું નમીને જય સ્વામિનારાયણ કર્યા. એટલે એમણે કીધું, મને ઊભું રહેવાનું કીધું એટલે હું ઊભો રહ્યો. અને પછી એમણે કીધું કે બાજુની હોસ્પિટલમાં એક હરિભગતને દાખલ કરેલા છે ને એમની તબિયત જોવા મારે જવું છે, તો મને ત્યાં ઉતારતા જશો. મેં કીધું હા સ્વામી, બેસી જાઉં. અને એમને બેસાડી અને એ જગ્યાએથી એ હોસ્પિટલનું ડિસ્ટન્સ ફક્ત 3 જ મિનિટનું. એ દરમિયાનમાં 1 સેકન્ડ માત્ર મારા માઇન્ડમાં એવો વિચાર આવ્યો કે આ લોકો બાઇક ઉપર બેસે, પણ સ્વામીજી કેવા સ્વધર્મનું પાલન કરાવે છે સંતો પાસે. આપણા સંતો પણ કેવું સ્વધર્મનું પાલન કરે છે કે આવી રીતે પોતે એકલા જોડવીના ક્યાંય ના નીકળે, સેવકો વિના ના જાય અને કોઈના બાઇકમાં ના બેસે. અને બીજી જ સેકન્ડે આમ જોઉં તો મેં એમનો અભાવ લીધો કહેવાય. કદાચ મેં એમની સેવા તો કરી પણ એમનું ફળ 0 નહીં, કદાચ માઇનસમાં જાય. પણ બીજી જ સેકન્ડે સ્વામીજીની કૃપાએ કરીને મને પોઝિટિવ વિચાર આવ્યો કે મારે આ ક્યાં જોવાનું છે, એ જે રીતે જીવતા હોય એ રીતે. પણ એ સ્વામિનારાયણ ભગવાનના સાધુ છે ને, સ્વામિનારાયણ ભગવાનની એમણે દીક્ષા લીધેલી છે ને, સ્વામિનારાયણ ભગવાન એમનું કલ્યાણ કરવાના જ છે. મારે આ વસ્તુ વિચારવાની જરૂર નથી. ત્યાં હોસ્પિટલ આવી જાય છે ને હું એમને ઉતારીને આગળ જઉં છું, પછી તો હું આ પ્રસંગને ભૂલી જઉં છું. મારા મગજની અંદર એવા કોઈ એમના વિશેના ઓરાભાવના વિચારો કે હતા જ નહીં, ત્યાં જ આ પ્રસંગ સ્વામીજી વાઇન્ડ અપ કરાવી નાખે છે. પણ બને છે એવું, લગભગ 1 મહિના પછી અમ્બરીશ શિબિર હોય છે. હવે શિબિર દરમિયાનમાં પણ આપણે કહીએ કે કદાચ કોઈ મન વાંચી શકે એવા ઘણા બધા પુરુષો આ ધરતી ઉપર છે, પણ ત્યારે પણ મારા માઇન્ડને વિશે આવા કોઈ વિચારો નહોતા. પણ જો પ્રગટ ભગવાન છે તો એ આ વસ્તુ આપણી અનંત જન્મો પહેલાની ને હવે પછીના આપણને કયા માર્ગે એમને લઈ જવા છે એ પણ એમને આપણા ચાર્ટ નક્કી કરેલા હોય. એટલે સ્વામીજીએ એ અમૃત શિબિરમાં પ્રવચનમાં આ જ પ્રસંગની આબેહૂબ વાત કરતા વાત કરી કે આપણે રોડ ઉપર જતા હોઈએ અને કોઈ સંત આપણી પાસે લિફ્ટ માગે અને આપણે એમને લિફ્ટ આપીએ તો એમના વિશે આપણે ઓરાભાવના અભાવના રંચ માત્ર વિચાર ના કરવા, પણ એટલો જ ફક્ત વિચાર કરવાનો કે એમણે સ્વામિનારાયણ ભગવાનની ચૂંદડી તો ઓઢી છે ને, એમનું કલ્યાણ સ્વામિનારાયણ ભગવાન કરશે. આવું કોણ કહી શકે? મેં અમારા કોઈ સાથી મિત્ર કે કોઈ હોય એમને કે કદાચ ત્યાગ સ્વામીને અને કદાચ એ સમયમાં ભક્તિપ્રિય સ્વામી કે એ પેલા બ્રહ્મવિહારી સ્વામી હતા એમને કોઈને પણ આ પ્રસંગની મેં વાત જ નહોતી કરેલી, કારણ કે મારા માઇન્ડથી એ પ્રસંગ તો ઓસપ થઈ ગયો હતો. અને એમના વિશે કોઈ કે કદાચ સ્વામિનારાયણ સંપ્રદાયના બીજા કોઈ પણ સંતો વિશે ઓરાભાવનો વિચાર નહોતો, પણ સ્વામીજીને કહેવું કે આમને ફરી પાછો ક્યારેય પણ આ પ્રસંગ માઇન્ડ ઉપર આવી જઈને એમના અભાવમાં ના પડે એના માટે સ્વામીજીએ આ પ્રસંગની વાત કરી. તો મારું આત્માનું કલ્યાણ ક્યાંય અટકે નહીં એના માટે સ્વામીજી પોતે કેવો ખટકો રાખે છે. આવા સ્વામીજી પ્રગટ રૂપે મળ્યા છે તો હવે પ્રગટ સ્વરૂપે તો પ્રતીતિ થઈ ગઈ, પણ હવે એમના આધારે કેવી રીતે જીવી શકાય? આ જ્યારે પ્રસંગો બનેલા ત્યારે આવી બહુ આવી બધી વસ્તુઓની વચનામૃતની બહુ જાજી કંઈ ખબર ના પડતી. સ્વામીજી પ્રથમ 27-37-62 જેતલપુર 4 અને 5 કે છે કે જો આવા ભગવાનના આધારે જીવવું હોય તો એવી નિષ્ઠા પાકી જીવમાં થાય તો ભગવાનના આધારે જીવી શકીએ. એવી નિષ્ઠા પાકી ક્યારે થાય? તો તેમના માટે શબ્દ સૃષ્ટિનો દેહ બાંધવો પડે. શબ્દ સૃષ્ટિનો દેહ ક્યારે બંધાય? નિરંતર કથા વાર્તાના આકારે રહીએ તો શબ્દ સૃષ્ટિનો દેહ બંધાય. જેમ જેમ કથા વાર્તા ધૂન ભજનના આકારે થતા જઈએ તેમ તેમ સ્વામીજી કેવા પુરુષ છે એમનો આપણને મહિમા સમજાતો જાય, અને એવો મહિમા સમજાતા જાય તો આપણી નિષ્ઠા છે એ દ્રઢ થઈ જાય. અને આવી સ્વામી પેલું બોલ્યા શ્રીહરિમાં પદ છે, મારી મરજી વિના કોઈથી તરણું ના તોડાય. જો આવું દિલથી માનતા થઈએ તો અનંત આધાર છોડીને ભગવાનના આધારે. પણ આમાં જે શબ્દ સર્વાતીત સ્વામીએ કીધો છે પ્રગટ પ્રભુ, ખાલી ભગવાનના આધારે કે પ્રભુના આધારે નહીં પણ પ્રગટ અત્યારે જે આપણને મળ્યા છે એમના આધારે. પછી કાળ કર્મ અને માયાનું સ્વામીજી જેટલું ચાલવા દે એટલું જ ચાલે. પ્રથમના 62 વચનામૃતમાં કીધું છે ભગવાનને કાળ જેવા ન જાણીએ, ભગવાનને કર્મ જેવા ન જાણીએ અને ભગવાનને માયા જેવા ન જાણીએ, ભગવાનને પુરુષ જેવા ના જાણીએ. જો આવી કંઈક સમજણ દ્રઢ થાય, જો કથા વાર્તાના આકારે રહીએ તો ધીમે ધીમે આવી કોઈક સમજણ દ્રઢ થાય, અને એવી સમજણ દ્રઢ થાય તો નિષ્ઠાર્થીના જે લક્ષણ સ્વામીજી કહે છે કે તું કરતા હરતા, તું સદા દિવ્ય સાકાર, તારા ભક્તો દિવ્ય, તું હિતકારી અને તું મંગલકારી આવું મનાય, તું સર્વોપરી, આવી રીતે દિલથી માનીએ અને પ્રભુના બળે જીવતા થઈએ. કોઈ પણ પ્રસંગ બને અને ધૂન અને ભજનનો સહારો લેતા થઈએ તો પ્રગટ પ્રભુના બળે જીવતા થવાય. એક વખત સ્વામીજીએ ગઢડા પ્રથમના વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન પ્રશ્ન પૂછે છે કે ધરતી ઉપર અઘરામાં અઘરી સાધના કઈ, પછી પોતે જ એમનો જવાબ આપે છે, કોઈથી યથાર્થ ઉત્તર થતો નથી, કે ભગવાનની ભક્તિ કરવામાં જે આડું આવે, ભગવાનની ભક્તિ કરવી એ અઘરામાં અઘરી સાધના છે. એવી જ રીતે એક વખત એક યુવકને સ્વામીજી પ્રશ્ન પૂછે છે કે ધરતી ઉપર અઘરામાં અઘરી સાધના કઈ, એટલે પછી પોતે જ કૃપાએ કરીને એમનો જવાબ આપે છે કે પ્રભુના બળે જીવવું, પ્રભુના બળે જીવવું એ ધરતી ઉપર અઘરામાં અઘરી સાધના છે. પછી એમનાથી પણ આગળ સૂઝ આપતા સ્વામીજી કહે છે કે પ્રસંગ બને અને તમે એ પ્રસંગે પોઝિટિવ કે નેગેટિવ વિચારો એ આપણી બુદ્ધિનું બળ લીધું કહેવાય, પરંતુ પ્રસંગ બને અને પ્રસંગે તરત જ ધૂન ભજનનો સહારો લઈએ અને પછી પ્રસંગને પોઝિટિવ રીતે લઈએ અને કેવળ સંબંધમાં ડૂબીએ એ પ્રભુનું બળ લીધું કહેવાય. એટલે એક ભરૂચ બાજુના એક અમરીશ ભગત, એમને ખેતીમાં 3-4 વર્ષથી ખેતી ફેલ જાય એટલે ખૂબ દેણું થઈ ગયેલું. પછી એ સ્વામીજી પાસે આવે છે. સ્વામીજી કહે છે કે શેરડી વાવો, હવે એ બાજુના વિસ્તારોમાં ક્યાંય શેરડીનો પાક કોઈ ના કરે અને ત્યાં ખાંડસરી કે એવું કંઈ નહીં, હવે શેરડી વાવે તો એમને વેચવા ક્યાં જવી? એટલે મન બુદ્ધિમાં ના બેસે એવું મોટા પુરુષનું જે વચન છે એ પણ દિલથી મનાય તો પ્રગટ પ્રભુના બળે જીવવા કહેવાય. એટલે એમણે ઘરે જઈને વાત કરી છે કે સ્વામીજીએ શેરડી વાવવાનું કીધું છે, એટલે ઘરના બધા વિરોધ કરે છે અને કહે છે કે આટલું બધું દેણું થઈ ગયું છે, વધારે દેણું હવે કરવું નથી. એટલે પછી એમ કહે છે કે મારા ભાગની જગ્યા મને આપી દો, એટલે એમની જમીન લઈ અલગ અને પોતે એમાં શેરડીનો પાક કરે છે અને બને છે એવું કે એ જ વર્ષ દરમિયાનમાં ત્યાં એક નવી ખાંડસરી ઊભી થાય છે અને એમનો બધી જ શેરડીનો પાક સરસ ભાવથી વેચાઈ જાય છે અને એમનું દેણું ભરપાઈ થઈ જાય છે. જો ખાલી એક સ્વામીજીના વચને સ્વામીજીના બળે જીવવા, કારણ કે મન બુદ્ધિમાં ના બેસે એવું વચન જો આવા સ્વામીજી પ્રગટ સ્વરૂપે છે એવું મનાય તો એમના બળે જીવી શકાય. પછી સવારે ચેતનભાઈએ વાત કરી હતી કે બે અમરીશ ભાઈઓ યોગીજી મહારાજ એમના ઘરે પધરામણી કરતા અને ખૂબ એમની સેવા આ બંને ભાઈઓ અને એમના ફાધર કરતા, એટલે સ્વામીજી એ કુટુંબને પોતાનું માનતા અને ખૂબ એમનું દેખભાળ રાખતા. હવે ચેતનભાઈએ બધા પ્રસંગની વાત કરી જ છે તો પ્રસંગ આપણને ખબર જ છે. સ્વામીજી પેલા ભાઈને કહે છે કે આપણે તારી બેનનું મેરેજ આ દીકરા સાથે જ કરાવવું છે અને બાપા ના પાડે છે કે એમનું સ્ટેટસ અને અમારા સ્ટેટસમાં આસમાન પાતાળનો ફરક છે. એટલે પેલો દીકરો તો વિરોધમાં જઈ અને એમનું મેરેજ સ્વામીજીની જ્યાં ઈચ્છા હોય છે ત્યાં કરાવે છે અને પછી બાપા સ્વામીજી પાસે આવે છે કે મારો દીકરો મારું કયું માનતો નથી. એટલે સ્વામીજી કે એવું તો એમને પાટું મારીને કાઢી મૂકો ઘરની બહાર. એટલે ત્યારે આપણને એવું થાય કે સ્વામીજી એમને લગ્ન કરાવવાનું કહે છે કે તું આમની સાથે જ એમના ગમે કર, તું સ્વામીજી એવું કહે છે કે તું ઘરમાં ગમે એમ કર પણ આ દીકરા સાથે જ લગ્ન કરાવડાવ. અને બાપા ત્યાં આવે છે, દાદા આવે છે તો એમને કહે છે કે એમને ઘરની બહાર કાઢી મૂકો, એ ના માને એવું ચાલે. ત્યારે આપણને એવું થાય કે આવું કેમ કરતા હશે સ્વામીજી. એટલે આવું મન બુદ્ધિમાં ના બેસે એવું જ્યારે વચન છે એમાં પણ મનુષ્ય ભાવ ના લાવીએ. અને સ્વામીજી જ્યારે એ ભાઈ પેલો ભાઈ એમને કેસ કરે છે અને સ્વામીજી એમને બોલાવે છે અને કેસ પાછો ખેંચવા માટે વાત કરે છે, એ પહેલા તો ના જ પાડે છે પણ પછી સ્વામીજી એમને કહે છે કે તારે ભગવાન જોઈએ છે કે ખેતી જોઈએ છે? ત્યારે એમ કહે છે કે મારે તો તમને હું જોઈએ છે, તમે જોઈએ છે. એટલે સ્વામીજી કહે છે તો કેસ પાછો ખેંચી લે. એટલે કેસ પાછો ખેંચે છે અને સ્વામીજીને વાત કરે છે. સ્વામીજી કહે છે જા આજથી તું એકલો મારી જન્મ જયંતિ ઉજવી શકીશ એવી તારી પ્રગતિ થશે. હવે એમની પાસે ઘરમાંથી એમના ફાધર એમને જ્યારે બહાર કાઢે છે ત્યારે એમની પાસે કોઈ જાતની ઇન્કમ નહોતી અને ભાડે રહેવા જાય છે અને ગુજરાન પણ જેમ તેમ ચલાવે છે. અને પાછું સ્વામીજી દર વર્ષે એક વખત એમને ત્યાં જઈને કહે છે કે શું વધ્યું છે, જે કંઈ પણ કમાણીમાં વધ્યું હોય એ લાવ, મારે સેવામાં લઈ જવું છે. એટલે આધાર બધા તોડાવી દે છે. જ્યારે આવી કપરી પરિસ્થિતિમાં પણ સ્વામીજી જ્યારે આ રીતે એમના બધા આધાર લઈ લે છે ત્યારે ખૂબ જ અઘરું પડે, પણ મનુષ્ય ભાવ સ્વામીજીને વિશે રંચ માત્ર એ મનુષ્ય ભાવ લાવતા નથી. ત્યાગ સ્વામીનો વિચાર કરીએ, યોગીધામનું આવડું પ્રકરણ ચાલુ હતું છતાં પણ ત્યાગ સ્વામી નિરવતાથી આવો ક્રોનિક પ્રસંગ બનતો હતો છતાં પણ આરામથી એકદમ નિરાતે ઊંઘ લઈ શકતા હતા એ પ્રભુનું બળ લીધું કહેવાય. એટલે પ્રભુ હિતકારી જ મનાય અને પ્રભુના બળે આવી રીતે જીવી શકીએ. સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપને ખરેખર જે ગમે છે એ પ્રમાણે પ્રથમ 27, 37, 62 જેતલપુર 4, 5 એ પ્રમાણે આપના બળે આપના ગમતામાં દાસભાવે જીવી શકીએ એ માટેનો બુદ્ધિયોગ અમને સૌને આપો એ પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજની.